તારીખ 18-12-1982 શ્રી પરમાગમસાર બોલ નંબર 142 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 47
આધારે ઉત્પન્ન થયેલી એટલે કે શાસ્ત્ર દુનિયા છે એ જ્ઞાનનો પર્યાય એ ખરેખર આત્મા નથી, આત્મજ્ઞાનનું કારણ નથી.
બરોબર,
જ્ઞાનનો પર્યાય હોવા છતાં આગળ એ કહ્યું કે એ જ્ઞાન જ નથી. જ્ઞાન નથી, આત્માનું પરિણામ નથી. જ્ઞાન નથી એમ નહીં, આત્માનું પરિણામ નથી. આત્માનું પરિણામ હોવા છતાં આત્માનું પરિણામ નથી એમ કહ્યું. સંસારના બંધ વિકારમાંથી આ વિષય છે લીધો છે કે અંતર્મુખનો જે આત્માનો પુરુષાર્થ છે એ પુરુષાર્થની કોઈ ધાત જુદી છે અને જે જ્ઞાન પુસ્તક વાંચે છે, પુસ્તક વાંચતા જે જ્ઞાનનું કાર્ય થાય છે તે જાત પરિણામની જુદી છે. આમ જુદો પાડવા માટે કેમ કે પુસ્તક વાંચવું અને પુસ્તક વાંચવામાં જ્ઞાનની પ્રક્રિયા થઈ એવું તો સર્વ સામાન્યપણે જોવામાં આવે છે. અંધવિકારમાં તો એ વિશે ત્યાં સુધી લીધો છે કે અભવી જીવો પણ એવું જ્ઞાન કરે છે. એટલે અભવી જે કાર્ય ક્રિયા કરે છે એનાથી કોઈ વિશિષ્ટતા નથી. સામાન્ય રીતે ગુરુદેવ અને એમના સંપ્રદાય વિશે લોકવાયકા એવી રહી છે કે આ લોકો ક્રિયાનો નિષેધ કરે છે અને જ્ઞાન જ્ઞાન કર્યા કરે છે અને જ્ઞાનના બાને ક્રિયાને ઉડાડે છે. દૂર જે લોકો છે, નજીકથી જેમણે પરિચય કર્યો નથી, પરિચયથી જેઓ દૂર છે એમનો એવો ખ્યાલ છે કે સૌંદર્યવાળા ક્રિયાને માનતા નથી અને જ્ઞાનની વાતો કર્યા કરે છે. નજીક આવે તો ખ્યાલ આવે કે જ્ઞાનના વિષયમાં પણ જે શાસ્ત્ર જ્ઞાન, શાસ્ત્રના આધારે ઉત્પન્ન થયેલું જ્ઞાન, સત્શાસ્ત્રોને અવલંબીને થયેલું જ્ઞાન, તે જ્ઞાન પણ બાહ્ય ક્રિયાનો જ એક વિભાગ છે.
બરોબર, બાહ્ય ક્રિયા
જે કોઈ બાહ્ય ક્રિયા આત્માના અંતરલક્ષ વગરની છે અને તેથી એને નિષેધવામાં આવી છે, આ શરત છે. જે કોઈ ક્રિયા આત્માના સ્વરૂપના અંતરલક્ષ વિનાની છે અને તેથી એનો નિષેધ કરવામાં આવ્યો છે. મોક્ષ માર્ગી જીવોને તો અંતર લક્ષે તે પ્રકારના વ્રત નિયમ સંયમ આદિ હોય છે અને તેને ત્યાં યથાસ્થાનમાં ગણવામાં આવ્યા છે, પણ એવા સ્વરૂપ લક્ષ્મીનાની જે બાહ્ય ક્રિયાનો નિષેધ છે એ સ્વરૂપ લક્ષ્મીનારાયણનો જ્ઞાનનો જે અભ્યાસ છે, શાસ્ત્રનો જે અભ્યાસ છે એ પણ તેવી જ એક બાહ્ય ક્રિયા હોવાથી, તેવા તેવી જ રીતની એક બાહ્ય ક્રિયા હોવાથી તેનો પણ અહીંયા નિષેધ કરવામાં આવ્યો છે. આ નજીકના પરિચયના ખ્યાલ આવે એવું નથી, કેમ કે બીજી ક્રિયામાં જીવો ખાસ ઉભેલા નથી. જ્યારે શાસ્ત્ર જ્ઞાનની ક્રિયામાં અહીંયા જીવો ઉભેલા છે, આ ટોળામાં આવેલા જીવો પણ ટોળા પુરુષ કહેવાય ને, એ પણ આત્મશાસ્ત્ર જ્ઞાનની ક્રિયામાં ઉભેલા છે અને બીજી ક્રિયામાં ઓછા દેખાય છે. હોય છે, કોઈ કરે છે, નથી કરતા એવું નથી. ઉપવાસ બ્રહ્મચર્ય આદિ અનેક પ્રકારે ક્રિયા તો કરે છે, તો પણ બાહ્ય ક્રિયા અને અંતર ક્રિયાના પરિણામની જાત તદ્દન જુદી છે અને એ જાતમાં ઉત્પન્ન થતો જે પુરુષાર્થ છે એ પુરુષાર્થને સમજવો જોઈએ, જાણવો જોઈએ અને આદરવો જોઈએ. એ વાત અહીંયા સમજાવવા માંગે છે. વિષ્ણુ 42માં કહે છે કે જીવ જ્ઞાનના શબ્દભૂત આધાર છે, એટલે શાસ્ત્રના શબ્દોને અવલંબીને જીવ જ્ઞાન પરમી રહ્યું છે. તે જ્ઞાનમાં પણ આત્મા આધાર નથી, તે જ્ઞાનમાં જળનો આધાર છે અને ચૈતન્યનો આધાર નથી. આ પરિસ્થિતિ છે એની અંદર. તેનું જે શબ્દશુદ્ધ જ્ઞાન છે તે શબ્દશુદ્ધ જ્ઞાન છે, તેનાથી આત્મજ્ઞાન થતું નથી. તે જ્ઞાન પોતે તો આત્મજ્ઞાન સ્વરૂપે નથી, એનું શબ્દશુદ્ધ જ્ઞાન તે પોતે તો આત્મજ્ઞાન સ્વરૂપે નથી, પણ તેનાથી આત્મજ્ઞાનની ઉત્પત્તિ પણ થતી નથી. એટલે આત્મજ્ઞાનમાં તે કારણ પડે છે એમ પણ અહીંયા સ્વીકારતા નથી. બહુ ચોખ્ખી વાત છે, ગોળ ગોળ વાત નથી કે તમે અહીંયા આવો, અમારું વ્યાખ્યાન સાંભળો, અમે કહીએ તે શાસ્ત્રો વાંચો એટલે તમને જ્ઞાન થશે, તમારું કલ્યાણ થશે એમ કહેતા એ જ્ઞાની નથી ને એ આત્મજ્ઞાનનું કારણ નથી. બે વાત થઈ છે. એટલે કે એને એની જો કિંમત આવી હોય તો એ કિંમત એને ખલાસ કરવી જોઈએ,
બરોબર.
નહીતર તે જેમ બીજા જીવો બીજી બાહ્યક્રિયામાં અટકા છે એમ આ શાસ્ત્ર જ્ઞાન આદિ બાહ્યક્રિયામાં અટકા જ્ઞાન રહેશે નહીં. આ પરિસ્થિતિ ઉત્પન્ન થશે અને બંને એક જ વર્ગના થઈ જાય છે. જુદો રહેતો એક જ ક્લાસના છે. થોડો અહીંયા તર્ક થવાનો અવકાશ એટલો છે કે જે શબ્દશ્રુત જ્ઞાન છે એ શબ્દશ્રુત જ્ઞાનમાં તો આત્માનું વર્ણન છે અને એ શબ્દશ્રુત જ્ઞાનમાં આત્માનુભવ કેમ થાય, અંતર્મુખ કેમ થવાય એની રીત બતાવી છે. એને તમે આત્મજ્ઞાન ભલે ન કહો પણ આત્મજ્ઞાનનું કારણ ન કહો, આ વાત થોડી ઘર બેસે એવી બને છે. ઠીક ને? પ્રશ્ન ન ઉઠાવ્યો આપણે
ઉઠાવે
છે ને. આ તત્વ છે, તત્વ લખ્યું છે, તત્વનું નિરૂપણ છે. શબ્દશ્રુત કોને કહીએ કે જેમાં તત્વનું નિરૂપણ હોય, જેને તત્વજ્ઞાન કહેવામાં આવે, દ્રવશ્રુત કહેવામાં આવે, શબ્દશ્રુત કહેવામાં આવે. વ્યવહારે પણ એનો મહિમા કરતા એને પૂજ કહેવામાં આવે છે, એને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. આત્મા બ્રહ્મ છે, બ્રહ્મ સ્વરૂપ છે આત્મા, જ્ઞાન બ્રહ્મ છે આત્મા, ચૈતન્ય બ્રહ્મ છે આત્મા. વેદનું એક સૂત્ર છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ, આખા વેદનું એક મોનોગ્રામ છે, પ્રજ્ઞાનમ બ્રહ્મ. આખા આખા એક વેદનો આખો ટોટલ ત્યાં છે. એને કહેનાર જે વાણી, ચૈતન્ય બ્રહ્મને કહેનાર જે વાણી, એને શબ્દ બ્રહ્મ કહેવામાં આવે છે. એની પૂજ્યતા પણ વ્યવહારે કરી છે. પણ અહીંયા પરમાર્થનો અધિકાર ચાલે છે, ત્યાં એનું સ્થાન પરમાર્થ ક્યાં છે એ બતાવવામાં
આવે.
વ્યવહારે એની પૂજ્યતા કહી તે તને અટકવા માટે કઈ નથી, એ કઈ અટકવા માટે કઈ નથી, એને પકડવા માટે કહ્યું નથી. આ ખુલાસો રહી ગયો ને કે જેમાં આત્મા કયો છે, જેમાં આત્માની પ્રાપ્તિની રીતનો ઉપાય બતાવ્યો છે એને કારણ કેમ ન કહેવું પ્રશ્ન છે. કે એને વ્યવહારે કારણનો ઉપચાર ત્યારે આવે છે કે જ્યારે કોઈ પણ જીવ તદ અનુસાર કાર્ય કરે છે
ત્યારે.
એમાં જે કઈ છે રીત ને એમાં કયો છે જે આત્મા, એ જ આત્મા એને પોતાના સ્વરૂપના સન્મુખના જ્ઞાનમાં લક્ષગત થાય છે, અને એ લક્ષગત થતા એ પોતે જ લક્ષ થવો, એ પોતે જ ઉપાય અને રીત છે, અને એનો વિષય પોતે કહો તે આત્મા છે, એનું કાર્ય થાય છે ત્યારે એને નિમિત્ત કહેવામાં આવે છે. એમ ગણીને એને નિમિત્ત કહ્યું છે, પણ એ નિમિત્તનો એવો અર્થ કદાપી નથી કે એ વાંચે ને વાંચ્યા કરે માટે તે નિમિત્ત થાય અને નિમિત્ત એમાં કાર્ય પ્રગટે, એવો ભાવ અને એવો આશય તો કહેવા માંગતા નથી. શ્રીમદજીએ તો એટલો બધો નિર્ણય કર્યો છે કે જ્ઞાની પુરુષને વિશે તે પુરુષના વચનને વિશે, તે પુરુષના વચનના આશયને વિશે આવા છૂટા છૂટા શબ્દો પાડ્યા છે. અત્યંત પ્રીતિ અને રુચિ થાય ને ત્યાં સુધી જીવને જ્ઞાન પરિણમે નહીં. ઠીક બહુ લખે છે ને, એક કુરથી આત્મકીય શબ્દો માટે આત્મકીય, પણ હાર જો કે એટલી ચોખ્ખટ છે એમાં વચનને વિશે, એટલે વચનના આશયને વિશે સરવાળો એ માર્યો છે. વચનને વિશે એટલે કે એમ પકડી લે એમની વચનના આશયને વિશે, એ વચનનો આશય છે શુદ્ધાત્મા, એ વચનનો આશય છે શુદ્ધાત્મા પ્રાપ્તિની રીત, એ વચનનો આશય છે એ કહેવા માટે આટલી આટલી વાત લીધી છે. સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. ઠીક, એમ કહે છે, અમારો અનુભવ એમ કહે છે કે સત્પુરુષનો યોગ થયા પછી ખરેખર યોગ થવો જોઈએ, નહીતર તો સોનગઢમાં શાકભાજી વેચવા વાળા પણ રહે છે, બીજા રબારીને ગરાખ્યા પણ રહે છે, મુખ્ય વ્યક્તિ એને યોગ થયો ન કહેવાય. શ્રીજીએ તો બધું બહુ ચોખ્ખું કર્યું છે ને, એ લોકો એમ કહે છે કે આમાં બાર અંગનો સાર ને સર્વશાસ્ત્રોની વાત ભરી દીધી છે. વિષય વિકાર સહિત જે પરિણામની વિષમતા તેને યોગ અયોગ, એને યોગ નથી પણ એને યોગ છે, તે અયોગ છે. વિષમ પરિણામ વાળા જીવોને જ્ઞાનીઓનો અને સત્પુરુષોનો યોગ નથી, પણ એ યોગ અને અયોગ એને બધું સરખું છે. જેમ બીજાને યોગ થયો નથી તેમ આને પણ યોગ થયો જ નથી. કહે છે કે સત્પુરુષનો યોગ થયા પછી આત્મજ્ઞાન કાંઈ દુર્લભ નથી. આત્મજ્ઞાનની પ્રાપ્તિની અત્યંત ભાવનાવાળો જીવ જો જ્ઞાનીનો યોગ પામે તો એને સહજપણે આત્મજ્ઞાનની ઉત્પત્તિ થવી સંભવે છે. એમ જોઈને એને એમ કહ્યું કે સત્પુરુષ નો યોગ થયા પછી આત્મજ્ઞાન કઈ દુર્લભ બને છે, તો પણ તથાપિ આપણી શરત છે કે સત્પુરુષ ને વિશે, તેમના વચન ને વિશે, તે વચન ના આશય ને વિશે પ્રીતિ ભક્તિ થાય ને, એટલે કે ભગવાન આવે ને, ત્યાં સુધી આત્મવિચાર પણ જીવમાં ઉદય આવવા યોગ્ય નથી. એક વિશેષ માર્મિક વાત કરી છે કે સત્પુરુષ, તેમના વચન અને તેમનો આશય આખું અનુસંધાન છે. ભેદ ત્રણ પરિણામ છે, પણ એક જ પરિણામમાં ત્રણે નો સમાવેશ છે. એમાં પ્રીતિ ને ભક્તિ ને એનું બહુમાન ના આવ્યું, યોગ થયાને બહુમાન ના આવ્યું, તો કે છે કે તેને આત્માના હિતનો વિચાર ઉદયમાન થયો છે એમ અમે સંમત કરતા નથી. અને તે જીવને સત્પુરુષનો યોગ થયો છે એમ પણ કહેવું કઠણ છે. ખરેખર એને યોગ થયો છે એમ પણ અમે માનતા નથી. અથવા તે પુરુષ, તે જીવને સત્પુરુષનો યોગ થયો છે એવું ખરેખર તે જીવને ભાષણ છે એમ પણ ખરેખર એના પરિણામમાં હોતું નથી. એ જેમ પોતે એક વ્યક્તિ છે એમ સત્પુરુષને પણ એક વ્યક્તિ કરી બેઠે. હું જેમ સમાજની એક વ્યક્તિ છું, આ પણ એક વ્યક્તિ છે. માટે વ્યક્તિ પૂજા હોય નહીં, ઠીક છે, હમણાં એ ચાલ્યું છે વ્યક્તિ પૂજા ન હોય.
વ્યક્તિ છે, ગુરુને વ્યક્તિ કરતા
છે, એને એક સમાજની વ્યક્તિ જેવીને એને લાગે છે. ઠીક છે, પુણ હોય એને બહુમાન મળે છે, આપણા પુણ નથી. પણ જ્ઞાન તો આપણને પણ છે, બાકી તો સામાન્ય રીતે પૂજા ભક્તિ શાસ્ત્ર જ્ઞાન આ તે બીજું ત્રીજું કઈ આપણે નથી કરતા, એનું કારણ નથી. ખાવું પીવું બોલવું ચાલવું ઉઠવું ઊંઘવું એવું તો લગભગ સમાન છે, એમાં તો કઈ લાંબો ફેર છે નહીં. ઠીક કહે છે કે એને ખરેખર અંદરમાં એવું ભાષું નથી હોતું. જ્યારે એને કોઈ જીવને એમ ભાષે છે કે અહો મને અનંતકાળમાં નહીં પ્રાપ્ત થાય એવો સત્પુરુષનો યોગ પ્રાપ્ત થયો છે, ત્યારે તે જીવને તેમના વિશે, તેમના વચનને વિશે, તેમના વચનના આશયને વિશે અત્યંત અત્યંત પ્રીતિ ભક્તિ થઈ આવે. આટલો તો ત્યાં બહારમાં ફેર પડે છે. એ જીવને સ્વરૂપ પ્રાપ્તિની અત્યંત ભાવના હોય તો એને આત્મજ્ઞાન થવું એ કઈ દુર્લભ છે નહીં, એને સહજ છે અને સુલભ છે. અહીંયા વિશે ગુરુદેવ એ છે પોતે કે શબ્દ શ્રુત કે જેમાં આચાર્યોના વચનો છે, સત્પુરુષોના વચનો એમાં આચાર્યોના વચનો છે, ગણધરોના વચનો છે, તો પણ જે જ્ઞાનને તેનો આધાર અથવા અવલંબન છે ત્યારે તે જ્ઞાનને આધાર અને અવલંબન રૂપે પોતાનો શુદ્ધાત્મા નથી. શબ્દ શુદ્ધ જ્ઞાન છે અને શુદ્ધાત્મા નથી. આ પરિસ્થિતિમાં તે જ્ઞાન પોતે આત્મજ્ઞાન નથી, તે જ્ઞાન આત્મજ્ઞાનનું કારણ પણ નથી. એમ કહીને જીવના ઉપયોગની દિશા બદલાવા માંગે છે. જે તારા જ્ઞાનના ઉપયોગની દિશા શબ્દશ્રુતને સત્શ્રુતના શબ્દોને અવલંબી રહી છે એ દિશા પલટાવીને તું શુદ્ધાત્માના આ અંતરનું થા, આમ કેમ છે? તેનાથી આત્મજ્ઞાન થતું નથી. કારણ કાર્યનો ઉપચાર ખરેખર તો કાર્ય થાય પછી લાગુ કરવામાં આવે છે, એ પહેલા ખરેખર એને કારણ ગણવામાં આવતું નથી. કેમ કે એ ઉપયોગની દિશા અને શુદ્ધાત્માના આત્મજ્ઞાન થાય એ ઉપયોગની દિશા બંને પરસ્પર વિરુદ્ધ દિશા છે, તેથી વિરુદ્ધતા ઉપર ઉપચાર આવે નહીં. એવો આયા સૂક્ષ્મ વિષય લીધો છે. કથન કથન બે પ્રકારના છે. શાસ્ત્રની અંદર પણ કથન બે પ્રકારના છે. એક સ્થૂળ કથનો છે અને એક સૂક્ષ્મ કથનો છે. કોઈ વાર વાંચનારને એવું લાગે છે કે આના કરતા અહીંયા વિરુદ્ધ કેમ કહ્યું, આ શ્રીમદજીના બોલ લીધા ને એનાથી એમ લાગે કે આ જુદું કે છે, પણ એ સ્થૂળ કથન છે, અહીંયા સૂક્ષ્મ કથન છે. એટલો તફાવત સમજવો જોઈએ. શબ્દ સૂતને જાણવાનો જેટલો વિકલ્પ છે તે જ્ઞાન પરલક્ષી છે. પર શબ્દના શબ્દ જે જળની પર્યાય રૂપ છે, શબ્દ છે એ સ્કંદની પર્યાય છે. આ અવાજ નીકળે છે એ પણ શુદ્ધ સ્કંદની પર્યાય છે. એક પરમાણુને શબ્દ નથી હોતો, અનેક પરમાણુનો સ્કંદ રૂપ જે શબ્દ વર્ગણા છે એનો વ્યક્ત પર્યાય છે, ત્યારે અવાજ રૂપે શબ્દ રૂપે જોવામાં આવે છે, જ્ઞાનમાં આવે છે. એવી શબ્દ વર્ગણા ભરી છે આખા લોકમાં, શબ્દ વર્ગણા ભરી છે. અને આ જે શાસ્ત્રની અંદર શબ્દો લખ્યા છે એ પણ પુદ્ગલ સ્કંધની પર્યાય છે. એ શબ્દશ્રુત છે. એ શબ્દશ્રુતને જાણવાનો જેટલો વિકલ્પ છે, જો અહીંયા રાગ ઉત્પન્ન થયો, શબ્દશ્રુતને જાણવાનો જે વિકલ્પ છે એ રાગ સહિત જ્ઞાનની જે ક્રિયા છે તે પરલક્ષી જ્ઞાનની ક્રિયા છે. એમાં રાગની પ્રધાનતા ચાલે છે. રાગની પ્રધાનતા જીવને વર્તે છે અને રાગની પ્રધાનતા આત્મજ્ઞાનનું કારણ થતી નથી. રાગની પ્રધાનતા વિતરાગતા થવા દેતી નથી.
બરોબર.
આ પરિસ્થિતિ જીવને અહીંયા એને કારણપણાનો પણ નિષેધ કર્યો છે. નહીતર તો ઘણા શાસ્ત્રો વાંચે અને શાસ્ત્રના ઘણા શાસ્ત્રોની જ્ઞાનની ધારણા થઈ જાય. સ્મૃતિ જ્ઞાનને ધારણા કહે છે, પણ એને આત્મજ્ઞાન ઘણું થવું જોઈએ પણ એવું જોવામાં આવતું નથી. એટલે શબ્દ સૂતને જાણવાનો જેટલો વિકલ્પ છે તે જ્ઞાન પણ પરલક્ષી છે. એવા વિકલ્પવાળું જ્ઞાન, વિકલ્પ સહિતનું જ્ઞાન, તે જ્ઞાન પરલક્ષી છે. એટલે મેં ઘણો શાસ્ત્રનો સ્વાધ્યાય કર્યો, એમ એને ગણી ગણીને ગાંઠે બાંધવું નહીં. શું કરે છે અંદરમાં જીવ, કે જે કોઈ પ્રકારની સુયોગની ક્રિયા કરે છે એને એ ગણીને ગાંઠે બાંધે છે કે મેં આટલું તો કર્યું, મેં આટલું તો કર્યું. સ્વાધ્યાય તો એક કલાક કર્યો, પછી પૂજા તો અડધી કલાક કરી, એવું જે મેં ઘણા વખત કર્યું, રોજ કરું છું, એક દિવસ કરું છું નહીં પણ રોજ કરું છું અને વર્ષોથી કરું છું, કહે છે કે એની કિંમત આંકવા જતા આત્માની કિંમત ખોવાનો વારો આવે છે. કહે છે કે શબ્દ સૂતને જાણવાનો જેટલો વિકલ્પ છે તે જ્ઞાન પરલક્ષી છે અને તે પરલક્ષી જ્ઞાનની કોઈ કિંમત આંકવી જોઈએ નહીં, એમ કહેવા માંગે છે. જ્ઞાનમાં તને કાંઈ ખ્યાલ આવતો હોય કે અહીંયા મારા આત્માની વાત કરે છે અને ત્યાં કેમ ચાલવું જોઈએ, તો પછી આ સ્વાધ્યાય તો જ્ઞાનીઓ ઉદ્દેશો છે. પ્રશ્ના થાય કે સ્વાધ્યાય તો જ્ઞાનીઓ એ ઉદ્દેશો છે, અને તેથી અમે સ્વાધ્યાયમાં જોડાઈએ છીએ, નિત્ય પ્રતિ જોડાઈએ છીએ, કે એ સ્વાધ્યાય એટલા માટે ઉદ્દેશો છે કે એમાં પોતાના આત્માની વાત કરી છે, તેથી એ આત્માની આત્માનો વિષય જે આત્મા પોતે છે એ બાજુ એને વહેવું જોઈએ. એમાં આત્માની વાત કરી છે એટલે કોકના આત્માની વાત કરી છે એમ નથી કહ્યું. એમાં જો તને એમ લાગે કે આ મારા આત્માની વાત કરી છે તો તારે એ દિશા બદલીને પોતા તરફ અંતર્મુખની દિશા પકડવી જોઈએ. અથવા તો જે કોઈ જીવને યથાર્થપણે સ્વાધ્યાય થાય છે ત્યારે એને એ સ્વાધ્યાય નિમિત્ત થયો એમ કહેવામાં આવે છે એવું બને છે ત્યારે એને શું ભાષે છે એનો એક વિચાર લઈએ. એનું એક બહુ સ્પષ્ટ ચિત્ર છે કે એને એમ ભાષે છે કે 2000 વર્ષ પહેલા કુમકુંડાચાર્ય શાસ્ત્ર તો જંગલમાં રહેતું છે, જંગલવાસી નહીં હતા, એ શાસ્ત્ર અત્યાર સુધી વિદ્યમાન રહ્યું કે મારા માટે રહી ગયું લાગે, મારા માટે રહ્યું છે, સમાજ માટે રહ્યું છે કે નહીં? આટલો બધો સમાજ સમસ્યાનો સ્વાધ્યાય કરે છે કે બીજા જે કરતા હોય તે આ શાસ્ત્ર મારા માટે રહી ગયું છે ને અહીંયા આચાર્ય ભગવાન મારો જ આત્મા મને બતાવે છે, મારી વાત કરી છે અને મારી જ કથા કરી છે, આમાં મારી જ વાર્તા ચાલે છે, બીજાની ચાલતી એને પોતાનું લક્ષ થાય છે. અને એ શાસ્ત્રના સ્વાધ્યાયના કાળમાં એ શાસ્ત્રનું લક્ષ છોડે છે, અને એવું લક્ષ છોડવાનું એની અંદર સ્પષ્ટ નિરૂપણ કરવામાં આવ્યું છે તે પ્રકારે લક્ષ છોડવું, તેથી એને નિમિત્ત કહ્યું. વાંચવા અર્થે નિમિત્ત કહ્યું એમ નહીં, પણ વાંચવાનું લક્ષ છોડાવવાની વાત એમાં છે. અનિના શાસ્ત્રમાં એવું આવે છે કે આ શાસ્ત્ર જે કોઈ વાંચે એને ભૂલું થશે, આ શાસ્ત્રનો એક અધ્યાય વાંચે એને પણ આવે છે બધું, એક અધ્યાય વાંચે એને પણ આટલું ફળ મળશે, એના આટલા શ્લોક રોજ વાંચશે એને આટલું ફળ મળશે, એક શ્લોક ને એક ચરણ શ્લોક નું એક ચરણ વાંચશે એને પણ આટલું ફળ મળશે. શાસ્ત્ર એવું છે કે એની અંદર એ વાત છે કે આ શાસ્ત્રના છે ત્યારે એને એ શાસ્ત્રનો આશય સમજાય છે. સત્પુરુષના વચનનો આશય એટલે શું?
બરોબર,
આ વિશે ગંભીર છે. વચન છે એ તો વચન પુદ્ગળ છે, પણ એનો જે આશય છે એ એક જલ્દી ન દેખાય એવી, ઉપર તબકે ન દેખાય એવી એક બીના હકીકત છે. એને જીવ જયારે સમજે છે ત્યારે તેને તે વચનો આશય ધારણ કરતા હોવાથી તે વચન પ્રત્યે એને બહુમાન આવે છે, તેથી તે વચનની મહિમા પૂજા ભક્તિ કરવામાં આવે છે. એકનું કારણ છે તે પણ રાગના તે પ્રકારના સદભાવના કાળે, એ કોઈ ધ્યેયનો વિષય થતો નથી, થઈ જાય છે. એટલે સ્પષ્ટ વિષય એમ આવે છે કે આ શાસ્ત્રમાં મારી વાત કરી છે, મારું સ્વરૂપ બતાવ્યું છે, મારા સ્વભાવ અને વિભાવની વાતો આવી છે, અને એ વિભાવ આમ છૂટે ને આમ સ્વભાવનું ગ્રહણ થાય એવું બધું મને કહ્યું છે, અને તે હું કરવા તત્પર થયો છું, એ કાર્ય કરવાની મારી સાવધાની ઉત્સુકતા અને ઉમંગ અને રસ વર્તે છે, તેથી તે કાર્ય હું અત્યારે જ અવશ્ય કરું, એ બધા પ્રકારના પરિણામમાં ઉત્સાહિત થતા વચનોના અમને અહીંયા ત્યાં નિમિત્તપણે લાગુ કરવામાં આવ્યું છે. બાકી એકનું જે શબ્દશ્રુતને જાણવાનો વિકલ્પ છે, જો આમ લીધું છે તે શબ્દશ્રુતમાંથી જાણવાનો જે વિકલ્પ છે, આ જાણું તે જાણું ઘણું જાણું અનેકવિધ પ્રકારે જાણું બધાને એનું જ્ઞાન કરવું, ઠીક આપણે તો નય પ્રમાણ નયનો વિસ્તાર ઘણો છે, અનેક નયનું જ્ઞાન કરવું, નયના ભેદ પ્રભેદને જાણવું, નિશ્ચયને માં બહુ ભેદ પ્રભેદ નથી પણ વ્યવહાર નહીંના ભેદ પ્રભેદ બહુ છે, સદભૂત ને અસદભૂત ને ઉપચાર ને અનુપચાર ને, પછી એમાં એવી ગુંચ છે કે એક જ વ્યવહારના સદભૂત નહીં ને અસદભૂત કે ને અસદભૂત ને સદભૂત કે, જુદા જુદા ગ્રંથોમાં જુદા જુદા આચાર્ય એકને વિચાર કે ને એને નિર્ણય અણુપચાર કે, અણુપચાર કીધો એને વિચાર કે. હવે બીજી વિવિક્ષા છે એટલે કહેવા ધારેલી જે વાત છે એ કહેનારના જ્ઞાનમાં રહીએ છે, એ કાંઈ શાસ્ત્રમાં જ્ઞાન આવતું નથી. જે જ્ઞાન કહેનારના જ્ઞાનમાં રહ્યું પરિણમ્યું એ જ્ઞાનનું પરિણમન કાંઈ શાસ્ત્રમાં આવતું નથી. તેથી ત્યાં કહેવા ધારેલું ન સમજે અને આગળ પાછળની ધારણા મેળવવા જાય ત્યારે એને પરસ્પર વિરોધ દેખાય, એટલે એને એમ થાય કે આમાં સાચું કયું, આ વ્યવહાર સદભૂત સાચો કે અસદભૂત સાચો, કેવળ જ્ઞાનને સદભૂત વ્યવહાર કહેવો કે કેવળ જ્ઞાનને અસદભૂત વ્યવહાર કહેવો. હમણાં પ્રસંગ બી નવા પંડિતજી પાસે કોઈ ગયું હિંમતભાઈ પાસે કે આ કેવળ જ્ઞાન છે સદભૂત વ્યવહારનો વિષય કે અસદભૂત વ્યવહાર નહીં છે, ઉચ્ચરિત સદભૂત છે કે અણઉચ્ચરિત સદભૂત છે, એટલે ખ્યાલ આવી ગયો. પ્રવચન રત્નાકર હાથમાં હતું, ખબર છે કે આમ જવાબ દેશે તો આને આ ગુરુદેવ આમ કે જેવો ગયો, તો કે એનો ભાવ તમે શું સમજો, અહીંયા કેવળ જ્ઞાનને સદભૂત વ્યવહારનો વિષય કહો કે અસદભૂત વ્યવહારનો, તમે એનો ભાવ શું સમજો છો, એનો અર્થ ખરેખર શું સમજો છો, બાકી આમ છે ને આમ નથી, આમ છે ને આમ નથી, આ સાચું ને આ ખોટું, એમાં તો કોઈ બી એનો નિવેડો ને છેડો આવવાનો, એને જીવની સમજણમાં શું છે, કેવળ જ્ઞાનનો કેવળ જ્ઞાનીનો જે શુદ્ધ પર્યાય, જ્ઞાનનો જે પરિપૂર્ણ શુદ્ધ પર્યાય, એને યથાસ્થાનમાં સમજવો, એમાં બીજા નયના ભંગભેદ લાગુ કરતા ન આવડે તો એનો કાંઈ વાંધો નથી, એ શાસ્ત્ર ભણતરની ચીજ રહી ગઈ, પણ એનો ભાવ બરાબર સમજાવો જોઈએ, નહીતર એ બધી માથા કૂટ ઊભી થયા વિના. એટલે એમ કહે છે કે એ જે જાણવાનો જેટલો વિકલ્પ છે, શબ્દશ્રુતને જાણવાનો જેટલો વિકલ્પ છે, તે જ્ઞાન પરલક્ષી છે. વિતરાગના શાસ્ત્રોનું જ્ઞાન છે એમ પાછું બીજું નથી લીધું, જેમાં ગપ્પા સપ્પા માર્યા છે વસ્તુના સ્વરૂપના વિષયને વિકૃત રીતે અથવા કાલ્પનિક રીતે યદવા તદવા ગમે તેમ કહી દીધું છે, એની તો વાત નથી લીધી, પણ જે વિતરાગોએ જે શાસ્ત્ર કયા એ શાસ્ત્રોનું જ્ઞાન છે, તે પરલક્ષી જ્ઞાન હોવાથી, તે જ્ઞાન પણ પરલક્ષી જ્ઞાન હોવાથી તે જ્ઞાનનો પણ નિષેધ કર્યો છે, કેમ કે તે આત્માની બહિર્મુખ એવી બાહ્ય ક્રિયા છે, એ અંતર્મુખ એવી અંતરક્રિયામાં એનો સમાવેશ થતો નથી, અને બાહ્ય ક્રિયા અને બહિર્મુખ પણ એ સાધવા જેવું નથી, કેમ કે એનું સાધક મિથ્યાત્વ છે, મિથ્યાત્વ સાધક છે અને બાહ્ય ક્રિયા સાધ છે, બહિરાત્મ પણ સાધ છે. જો બાહ્ય ક્રિયા મેં કરી અને સારી કરી અને ઠીક કરી અને આવી ક્રિયા કરવા જેવી છે ને રોજ હું કરું તો એમાં બહિરાત્મપણો છે જીવનો અને તેનું સાધક મિથ્યાત્વ છે. એ બહિરાત્મપણો સાધ્ય થયું તેનું કારણ મિથ્યાત્વ છે, એટલે એમાં તો મિથ્યાત્વ ઘૂંટવાનું થયું, એમાં સમીપ થવાની વાત રહે
નહીં.
જ્ઞાન પ્રકાશ કરવો જોઈએ અંદર માંથી, જ્ઞાન વેદન પ્રગટ કરવું જોઈએ. શુદ્ધ આત્માના આશરે સ્વસંવેદન પ્રગટ થાય ત્યારે એને જ્ઞાનનો પ્રકાશ કર્યો એમ કહેવામાં
આવે.
એવી વાત જરૂર કહી છે, પણ માણસ કહે છે ને વાત કરીએ તો વાતને ખાય છે, વાતને પકડે છે, એ વાતને જ પકડી રાખે અને વાતનો આશય છે એ બાજુ વળે નહીં તો એને કઈ ખરેખર એક ભ્રમણા થઈ જાય છે કે આમ હું કર્યા કરું. જેમ જીવને બારમાં ભ્રમણા થઈ જાય છે કે હું કર પદાર્થો મેળવ્યા જ કરું, પૈસા વધાર્યા જ કરું, સાધન સગવડ વધાર્યા જ કરું, પણ આનો કાંઈ છેડો ખરોક નહીં, મેળવ્યા જ કરું પણ આ 40 થયા, 50 થયા, 60 થયા, 70 થયા, 75 થયા, 80 થયા, હજી આમને રાખી જાય જશે, આ બધું અહીંયા રહી જશે, બધું અહીંયા રહી જશે ને તું એમાં ને એમાં એક ભાવ લઈને ક્યાંક બીજી ગતિમાં ચાલ્યો એમ. હું આ શાસ્ત્ર ને અનુસરીને શાસ્ત્ર જ્ઞાન ની ક્રિયા કર્યા જ કરું, વાંચ્યા જ કરું, સાંભળ્યા જ કરું અને કીધા જ કરું, જેને જે પ્રકારનો તો એમ એમ કરતા તો આંખ નીચાઈ જશે. એમાં જે કહ્યું એને એ બાજુ વળવું જોઈએ, એ ન કરે તો એને જ્ઞાન પ્રકાશવા માટે એ વાત નિમિત્ત થઈ છે એમ કહેવામાં આવે. એટલે તો કહે છે કે વિતરાગના શાસ્ત્રોનું જ્ઞાન છે એમ, માત્ર કોઈ બાહ્ય ક્રિયાનો બીજી ક્રિયાનો નિષેધ છે, કોઈ ઉપવાસનો નિષેધ છે, તપનો નિષેધ છે એમ નથી. જ્ઞાનની બાહ્ય ક્રિયા હોય તો એનો પણ એટલો જ નિષેધ કરવામાં આવ્યો છે, જેમ તે ક્રિયા મોક્ષનું અને મોક્ષ માર્ગનું કારણ નથી, આત્મજ્ઞાનનું કારણ નથી, એમાં જ્ઞાનની ક્રિયા પણ આત્મજ્ઞાનનું કારણ થતું નથી. તે પરલક્ષી જ્ઞાન હોવાથી પરલક્ષી જ્ઞાનનો નિષેધ કર્યો છે. અંગપૂર્વનું પરલક્ષી ધારણાવાળું જ્ઞાન આત્માને હિતને અર્થે કાંઈ પણ કાર્યકારી નથી, થોડુંક કાર્યકારી છે એમ નથી રાખ્યું, ટકાવારી નથી પાડી
કાંઈ પણ,
કે કેટલાક ટકા તો એમાં આવે કે નહીં, કે કાંઈ પણ એક પણ ટકો એનો નથી કોઈ પણ રીતે એ કાર્યકારી છે નહીં. ઉલટાનો કોઈ જીવ એ રીતે રાગ રસમાં ચડી જાય અને એ શાસ્ત્ર જ્ઞાન આદિની ક્રિયા વધારતો જાય તો એ વધુ ને વધુ દૂર જાય છે,
નુકસાન.
કેમ કે બાહ્ય ક્રિયામાં એને બહિરાત્મપણું સાધ્યું છે. બહિરાત્મપણું કેમ સાધ્યું? કે મિથ્યાત્વ સાધક થયું છે, એ મિથ્યાત્વના સાધનને ઘૂંચા કરે છે. વિતરાગી શાસ્ત્રો પણ એને એ મિથ્યાત્વના સાધન તરીકે એને એ ઘૂંચા કરે છે. શું કે એની અંદર શું થાય છે મોટા ભાગે તો કે એવી સ્થૂળતા આવે છે કે એ વિષયનું જે રહસ્ય, સૂક્ષ્મ રહસ્ય છે અંતર્મુખ થવાનું, એને લક્ષ્યગત થતું નથી. કેમ લક્ષ્યગત થતું નથી? આ એક વિચારણીય વિષય છે કે એ જે રહસ્ય છે એ અંતરલક્ષનો વિષય છે અને એણે એકાંતે પરલક્ષ્ય સ્વાધ્યાય કર્યો છે, પરલક્ષ્ય જ્ઞાનની ક્રિયા કરે છે, તેથી એને અંતરલક્ષમાં આવતું જે રહસ્ય એને જ્ઞાન ગોચર થતું જ નથી, થયું જ નથી. અને જેમ બીજા જીવો બાહ્ય પદાર્થો મેળવવાની ભ્રમણામાં આગળ વધે છે, એમાં શાસ્ત્ર જ્ઞાન વધારે વધારે મેળવવાની ભ્રમણામાં આગળ વધે છે. બે ની ભ્રમણા એક જ પ્રકારની છે, જુદી જુદી છે, ઉદય જુદો છે. એકને વેપાર દુકાન ને કારખાનું છે, તો આને શાસ્ત્ર જ્ઞાન નો ઉદય છે, શાસ્ત્ર નો નિમિત્ત છે, એવો ઉદય છે. સોગાનીજી બહુ સારા શબ્દોમાં એ કહ્યું કે પહેલા દુકાને જઈને વહી ખાતા ખોલતો હતો, હવે અત્યારે ઘરે બેઠો બેઠો આ શાસ્ત્ર ના ચોપડા ખુલે છે. વહી ખાતા ના શાસ્ત્ર બે હરખા લઈ લીધા, એમાં કઈ ફેર છે નહીં. તે વહી ખાતા ના નિમિત્તે અશુભ ઉપયોગ થતો હતો અને અશુભ બંધન થતું હતું. આ શાસ્ત્ર જ્ઞાન ના નિમિત્તે કદાચ શુભોપયોગ થાય છે થોડોકો, બાકી તો મિથ્યાત્મનો સત્ય મોટું છે. ત્યારે એને મુખ્યપણે એમ કહી કે એને શુભ નું બંધન થાય છે, તો એથી કઈ એના આત્માને લાભ થાય છે એ વાત રહેતી. દુકાનનો ચોપડો નિવૃત્તિ ઉપર લીધો છે. ભાઈ પહેલા પ્રવૃત્તિ હતી, ત્યારે દુકાને જઈને ચોપડો જોતો તો કોના ખાતામાં શું છે, કેટલો વેપાર ખાતામાં શું થયું ને શું નહીં. હવે નિવૃત્તિ મળી એટલે શાસ્ત્ર ખોલીને બેસે છે. હવે દુકાનનો ચોપડો ખોલવો અને શાસ્ત્ર ખોલવું એમાં ફેર શું? કે પ્રવૃત્તિ ને નિવૃત્તિ એની એક સરખી થઈ ગઈ. જો એ આત્મા પોતાના અંતર્મુખ તત્વને સાધે નહીં, એની પ્રવૃત્તિ ને નિવૃત્તિમાં કોઈ ફેર રહેતો નથી. 645 બોલ છે ને એમાં એ વિશે ચોપડા નો બોલ લીધો. તેથી શાસ્ત્રમાં પણ આવા પરલક્ષી જ્ઞાન નો નિષેધ કર્યો છે. જો એ શાસ્ત્ર ને યથાર્થ પ્રકારે અભ્યાસ કરતો હોય તો પરલક્ષી જ્ઞાન નો નિષેધ કર્યો છે એ વાત પણ એને ચોંટ મારવી જોઈએ. એ શાસ્ત્રમાં જ આવે છે ને, બીજે ક્યાં આવે છે? પરલક્ષી જ્ઞાન નો નિષેધ પણ એ જ શાસ્ત્રમાં આવ્યો છે, તો એને એ ચોંટ લાગવી જોઈએ કે હું જે મારી ઉપયોગની પ્રવૃત્તિ જે છે એ એકલી શાસ્ત્રના આધારે થઈ રહી છે, એ પણ ત્યાંથી ફરીને મારા શુદ્ધાત્મામાં જ્ઞાનમય આત્મામાં જ્ઞાનનું ધારણ થવું જોઈએ. પરલક્ષી જ્ઞાન સ્મરણમાં આવે એટલે શું? અહીંયા તો એનો પોતાને જ્ઞાનનું જ્ઞાન વિજ્ઞાન ચાલે છે કે નહીં એમ પકડાવે છે. એને પોતાને જ્ઞાનમાં જ્ઞાન વિજ્ઞાન ચાલે છે કે નહીં, જ્ઞાન જીવતું છે કે નહીં, કે જ્ઞાન મળતું છે શબ્દ સ્વરૂપ જીવું, કે જ્ઞાન તો એક જીવંત છે, એક જીવંત તત્વ છે જેને જ્ઞાન કહીએ. જ્ઞાન શું છે? જીવંત તત્વ છે. એનું જીવન છે એને વિજ્ઞાનમાં આવવું જોઈએ. આવતા કાંતિભાઈ નહોતા સ્વાધ્યાયમાં આવતા ત્યારે એમ કહેતા, કાંતિભાઈ સ્વાધ્યાયમાં આવવું જોઈએ, સ્વાધ્યાય કરો. અમે સ્વાધ્યાયમાં આવતા નથી. આ જયંતિભાઈ ખેંચી ખેંચીને લડાય, આવીને બેઠા એટલે એમ કહે છે કે આ સ્વાધ્યાય પરલક્ષે કરો તો કાંઈ એમાં કાંઈ લાભ થવાનો નથી. ભલે ને રોજ આવો ને રેગ્યુલર આવો, આ તો રેગ્યુલર નથી આવતા, પણ આ તો રેગ્યુલર આવો અને ઘણા વર્ષ સુધી આવો તો પણ એમાં કઈ તમને લાભ થશે નહીં. એવો પરમાર્થ નો ઉપદેશ અસિધારા સમાન છે. બેનશ્રી એમ કે તત્વ નો ઉપદેશ છે એ અસિધારા સમાન છે, જીવને ક્યાંય બહારમાં રોકાવા દે એવું નથી. એને ઉપાડીને અંતર્મુખ કરી દે, અંદરમાં મૂકી દે આત્માના સ્વરૂપમાં, એવો ઉપદેશ છે. કે એને જ્ઞાનના નિમિત્તે, શાસ્ત્ર જ્ઞાનના નિમિત્તે પણ બાહ્ય પ્રવૃત્તિમાં એને રોકાવાનો ક્યાં ઉદ્દેશ છે? વાંચીનો વિષય પોતે છે એમ એને લક્ષ થવું
જોઈએ.
જે કોઈ આ જ્ઞાનની વાત આવે છે, જે કોઈ આત્માની વાત આવે છે, એ વચમાં વચમાં આવે છે, ધ્યાન ખેંચાવું જોઈએ કે આ જ્ઞાન છે, શાસ્ત્ર નું જ્ઞાન છે, જ્ઞાન નથી, જ્ઞાન જીવંત તત્વ છે. શું કહ્યું?
જીવંત તત્વ છે જ્ઞાન, પોતાનું થઈ ગયેલું.
ક્યાં જીવંત તત્વ છે? આમાં જીવંત તત્વ છે? તો અહીંયા આમ જે જ્ઞાન જાય છે કે આમ અહીંયા કહે છે, એ જીવંત તત્વ છે? એ જીવંત તત્વ નથી. જીવને જેનું જીવન વેદનમાં આવે એને એનું જીવન અનુભવમાં આવ્યું એમ કહેવામાં આવે છે. એ લક્ષ કરાવવાનો પ્રકાર છે. જાગતો જીવ ઉભો છે, બહુ જોરદાર વાતો છે. એ જે વચનો આવ્યા છે આત્મામાંથી આવ્યા છે, આ જીવ જાગતો જીવ ઉભો છે. પોતાના સ્વરૂપમાં આત્મા પણ જેની જાગૃતિ છે એવો જીવ આ ઉભો ઉઠે એવો જીવ છે. કોઈ શાસ્ત્રના પરલક્ષણોના શબ્દનો પ્રશ્ન નથી આયા, એને સંભાળવાની વાત નથી આવી. તો જીવ પોતે જાગતો ઉભો છે એમ પોતાના ચૈતન્ય તત્વ તરફ લક્ષ કરવું, લક્ષને એ બાજુ દોરી જવું, પોતાના સ્વરૂપ પ્રત્યે દોરી જવું, એવો સત્પુરુષોના વચનનો આશય છે. આશય તો સૂક્ષ્મ છે, તેથી એને સૂક્ષ્મપણે એને ગ્રહણ કરવો જોઈએ. સૂક્ષ્મ ચીજને સૂક્ષ્મપણે જ પકડાય છે, મોટીને કાંઈ એરોના હાણ સાથે પકડાય નહીં. અમારી લેવી જોઈએ એના માટે. એમાં આશય એવો છે કે જો ભાઈ તું જીવ છો, તારું જે જ્ઞાનમય પરિણમન છે એ તારું જીવન છે, અને તારું જીવન છે તે જ્ઞાનમય પરિણમન છે. એવું તારું આખું અખંડ તત્વ, એકનું જ્ઞાન સ્વભાવથી અનંત 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 જ્ઞાન સ્વભાવથી ભરપૂર ભરચક ભરેલું છે, એવા આત્માને તું લક્ષમાં લે, અને તારા પરલક્ષી જ્ઞાનના ઉપયોગને પણ તું એ બાજુ વાળી લે. પરલક્ષમાં વાળવા જેવું છે નહીં. આમનો વિષય તો ગુરુદેવ શ્રીના પ્રત્યક્ષ પરિચયમાં, પ્રત્યક્ષ પ્રવચનમાં જે અંતર્મુખનો ધ્વનિ ઉપસાવીને એ વિષય આવતો હતો એ અનુભવનો વિષય છે. એ શબ્દોનો વિષય નથી પણ એ અનુભવનો વિષય છે. કે કઈ રીતે પોતે આ વાતને ઉપસાવતા હતા, પરલક્ષને બંધ કરાવવા માટે, અને સ્વલક્ષે જ્ઞાન થવું જોઈએ, સ્વલક્ષે જ્ઞાન થવું જોઈએ. એ સ્વલક્ષના ધ્વનિને ઉપસાવીને એ વાત આવતી હતી. અમે તો મર્યાદિત આવે ને, જે ચનો ખેંચાવે એમાં તો મર્યાદિત વિષય આવે. એને પોતાનું સ્વરૂપ દેખાય ત્યારે એને એમ લાગે કે આ મને કહ્યું, આ મારી વાત કરી એમ ક્યારે દેખાય? કે પોતે વચનનો વિષય પોતે થાય છે એમ પોતાને પોતાના જ્ઞાનમાં ભાસે ત્યારે એમ લાગે કે આ વાત મારી કહી હતી. જુઓ ને, પણ કોઈ અપમાન કરે છે, ગાળ આપી દે, અનુચિત વચન કહી દે કે તમે તો આવા. હવે વચન તો સામાજીવનું છે, સામાજીવના નિમિત્તે થયું એટલે સામાજીવનું છે, અને શબ્દ પૂતગળ તો વાતાવરણમાં થઈને વિલીન થઈ ગયા, ઉત્પાદિત થઈ ગયો અને વ્યય થઈ ગયો. પણ મને કહ્યું એ કેવું ચોટે છે? એને સ્વલક્ષ કરવાનું ત્યાં શીખવવું પડે છે.
આવડે
એમ નહીં, દસ વીસ પચીસ પચાસ માણસો હોય ને કોઈ એને નિશાન બનાવીને આડકતરો કણો મેણો મારે તો પણ એને ખબર પડી જાય હોશિયાર બહુ છે જી. હે, એટલી બધી એને વિચિક્ષણતા છે કે આ એને મને સંભળાવવા માટે કીધું. આટલી બધી વાત કરી ફરતી ફરતી પણ એમાં આ વાત કરી એ મને સંભળાવી દીધું. એને કેટલી બધી એને સમજણ પડે છે. હે, પણ એને એ વચન ઉપરથી તને ક્યાંથી પકડ્યો કે તને બાહ્ય વચન ઉપરથી પણ તને પકડતા તને તને તારી જાતને પકડતા આવડે એ કેમ કરવું એ પ્રશ્ન રહેતો નથી. વસંતભાઈ, આ કેમ કરવું એ પ્રશ્ન નથી રહેતો કે આ કેમ કરવું પણ આ કેમ કરવું. પણ આ બીજા અપમાન કરે તો એના વચન ઉપરથી પોતાની જાતને કેવી રીતે લક્ષમાં લઈ લે કે મને કીધું એવું અંદરમાં લાગે એવું લાગે. આ મને સંભળાવી દીધું, મને આટલા બધાને વચમાં કહી દીધું, મને કહી દીધું, મને કહી દીધું, મને કહી દીધું, મને કહી દીધું. એમાં માથું ભારે થઈ જાય એનું એ વખતે અને કમાન છટકવા લાગે. એટલું બધું તને શબ્દો ઉપરથી પર શબ્દો ઉપરથી તારું લક્ષ કરતા આવડે છે કે ઊંડો ઉતરી જા જીવને પછી બહુ અસર થાય ને. ઊંડો ઉતરે એટલે બહુ અસર થાય, બહુ રસ થાય. ત્યારે કાં કોઈ અશક્તિ વાળો હોય તો રોવા માંડે અને શક્તિ વાળો હોય તો મારવા માંડે. એટલું બધું એને જોશ આવે. આટલા શબ્દોમાંથી આટલું બધું ક્યાંથી થઈ ગયું કે એને એમાંથી પરમાંથી સ્વ ભણી ગયો. એ વચન તો પર સાંભળ્યા હતા, જે સાંભળ્યા ત્યારે તો એને પરલક્ષ કર્યું ને, લીધું એને પોતા ઉપર. મને કહી દીધું, મને કહી દીધું, મને કહી દીધું. એમ તને વચનો ઉપરથી પણ તારી જાતમાં કેન્દ્ર થતા તને કેન્દ્રિત થતા આવડે છે. લક્ષને કેન્દ્ર કરતા નથી આવડતું એવું નથી, પણ અહીંયા એ અજાણ્યો અજાણ્યો થઈને ફરે છે. કેમ કે એને સ્વને લક્ષમાં લેવા માટે જેટલો સ્વને લક્ષમાં લેવાની તૈયારી વાળો ભાવ હોવો જોઈએ એ ભાવનો એને અભાવ છે. મારે મારું સ્વકાર કરવું છે એનો જે ઉપાડ આવવો જોઈએ, ગમે તે ભોગે આ ભાવમાં આ ભાવ જ મને આત્મજ્ઞાનને મારું હિત કરવા માટે મળ્યો છે. આ ભાવ મને વેપાર કરવા માટે કે પૈસા ભેગા કરવા માટે કે આબરૂ વધારવા માટે કે લોકોમાં માન સન્માન મેળવવા માટે મળ્યો નથી, પણ મને આ ભાવ મારું આત્મકલ્યાણ કરવા માટે મળ્યો છે. અને તેથી તે જ હું કરું ને બીજું કરવામાં મને જરાય રસ નથી. એમ એને એકવાર સ્વકાર્યનો ઉત્સાહરૂપ તૈયારી હોય તો એને આનો જે વિષય આત્મા છે, આ શબ્દશ્રુતનો વિષય જે આત્મા છે, એના ઉપર વળતા એને વાર લાગે નહીં. નહીતર એ પ્રશ્ન થાય કે જેમ કોઈ અપમાન કરે છે ને આપણી બાજુ વળી શકાય છે, પોતા ઉપર લઈ શકાય છે, પોતાની જાતને અંદર ભેળવી શકાય છે, એમ અહીંયા ગુરુદેવને માનીએ છીએ ને આ સત્શાસ્ત્રોને માનીએ છીએ અને એમાં મારા આત્માની વાત કરીએ છીએ, પણ મારા આત્મા ઉપર કેમ ઉતારાતું નથી? પરલક્ષ થાય છે ને સ્વલક્ષ કેમ થતું નથી? કે સ્વલક્ષ કરવા માટે તે તારી જે તૈયારી કરવી જોઈએ એ તૈયારી કર્યા વગર બેઠો. આમ વાત છે, એક ને એક બે જેવી વાત છે. અરે એના કરતા વધારે સોલિડ વાત છે કે તૈયારી કર્યા વિના એમને સિદ્ધિ સ્વલક્ષમાં આવવાનું તારાથી બનતું નથી. કેમ કે પર રસ છે એ એટલો ને એટલો લઈને બેઠો છો. તૈયારીમાં શું થાય છે કે પર રસ ટળે છે, મારે આ જ કરવું છે ને બીજું નથી કરવું, તો એને બીજા કરવાનો રસ તૂટ્યો છે. અને બીજું કરવું છે, હજી આ કરવું છે, હજી આ કરવું છે, હજી આ કરવું છે, હજી આ કરવું છે, પછી આમ કરીશ, પછી આમ કરીશ, પછી આમ કરીશ. ઘોડા ગણ્યા જ કરે, હવાઈ કિલ્લા કહે છે એને, હજી તો હવામાં કિલ્લા બાંધે છે એમ કહે છે ને. એ બધી જ્યાં સુધી પરિણામની જે લાળ છે પરદ્રવ્યોના સંયોગના ઉદયને આત્મા માયનો છે એવા આત્માના પોતાના કાર્યો કરવાની લાળ છે ત્યાં સુધી એને આ લક્ષ થતું નથી, લક્ષ ફરતું નથી. કાંતિભાઈ પછી તો બહુ ઊંડો ઉતરે તો જરાક ફર બાજુ ઊંડો ઉતરે તો અનેક પ્રકારની ગડબડ ઉભી થઈ આવીના પરિણામમાં રહે નહીં. પણ એકદમ એને આખા સંસારને ખંખેરીને આ કામ કરવા માટે ઉભા થવું આમ વાત છે. પહેલામાં પહેલું એને જે કરવા યોગ્ય છે તે આ છે કે આખા સંસારને ખંખેરીને આ કામ કરવા ઉભો થવો. બહુ સારું લખ્યું છે આપણે વચનામૃતમાં, થઈ ગયું છે. મુમુક્ષુએ ઉપદેશ ક્યારે પરિણમે તે વાત પ્રથમ સમજવી જોઈએ, આમ કીધું છે. ઉપદેશ તો તને મળશે, ઉપદેશનો એટલો તૂટો નથી, એ તો તને ઢગલા બંધ ઉપદેશ મળશે, પણ એ પરિણમે ક્યારે આ વાત તારે સમજવી. જ્યાં સુધી એ પરિણમવાની યોગ્યતા લઈને એ ઉપદેશ માટે તું બેસ નહીં ત્યાં સુધી એ ઉપદેશ તને મળ્યો છે એ વાત રહેતી ઉપદેશ એમને હવામાં જાય છે, એનું કઈ ગ્રહણ થતું નથી. એવું છે શુદ્ધાત્માનું વર્ણન, શુદ્ધાત્મદર્શીઓ જેણે શુદ્ધાત્માના દર્શન કર્યા છે એ એવા રસમાં આવીને કરે છે કે એને જગતનો રસ એક વાર આવશે, જાય રુચિ આવશે, એટલે એનો જગતનો અને જગતના કાર્યોનો અને જગતની કિંમત બધી એને આળસી જાય. મોટી વાત તો એ છે લોક દ્રષ્ટિની છે. લોકમાં જગતમાં જે કોઈ પોતાને પરિચિત છે એવા પરિચયમાં આવનારા માણસો મને કેમ જુએ છે એવો જે એક પ્રકાર જીવને રહે છે એ લોક દ્રષ્ટિનો વિષય છે. એને લોક દ્રષ્ટિ કહે છે, એ જ પરિભ્રમણ કરાવે છે. અને લોકમાં પરિભ્રમણ કોણ કરાવે છે? લોક દ્રષ્ટિ લોકમાં પરિભ્રમણ કરાવે છે. તેથી જગતને રૂડું બતાવવા મુમુક્ષુજી કાંઈ આચરણ કરે નહીં. જગતને રૂડું બતાવવા એને કોઈ કામ કરવું નહીં કે હું આમ કરીશ તો સારો દેખાય, આમ નહીં કરું તો સારો નહીં દેખાવ. એ દ્રષ્ટિકોણ છોડી દેવો, જે યોગ્ય હોય તે કરવું છે અને અયોગ્ય હોય તે કાંઈ કરવું નથી. આ એક દ્રષ્ટિકોણ પકડવો જોઈએ. અને ખ્યાલ આવે કે આમ કરવા જતાં દેખાવ આમ થશે